आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक स्वाध्याय चाले छे। एनो नवमो अधिकार, नवमा अधिकार मा अपने अनंतानुबंधी नी बात करी रहा छे। पंदरमी आवृत्ति ना 341 पाना उपर के अनंतानुबंधी कषाय छे, ए कषाय अगुण स्थाने के जाय छे, एटले सम्यक तो प्रगट थाय छे, अने एमां आपणी प्रकृति छे। कर्मनी अपेक्षाए आपणे जोवा जईए तो ए एम छे, ते छतां ए चारित्र्यनो घात करनार होवा छतां पण ए सम्यक्त्वनो घात कई रीते करी, ए कई रीते संभवे, ए प्रश्ननो जवाब आपणे कर्यो। एना पछी प्रश्न छे कि जो अनंतानुबंधी पण चारित्रने ज घाते छे तो तेनो अभाव थता कंईक चारित्र थयुं एम कहो, पण असंयत गुणस्थानमां असंयम शा माटे कहो छो? प्रश्न एवो छे कि सम्यक दर्शन थयुं छे, समकीती थयो छे जीव, त्यारे एने दर्शन मोहनीयनी प्रकृति गई छे, एनी साथे एने चारित्र मोहनीयनी पहली प्रकृति कषायनी पहली चोकड़ी अनंतानुबंधी कषायनी पहली चोकड़ी क्रोध मान माया लोभ जाय छे आपणे एम कहीए छीए, तो एवुं चारित्र ए वखते प्रगट थवुं जोईए ने, तो पछी एने असंयत अथवा असंयमी केम कहो छो? कहीए तो चौथा गुणस्थाने आपणे जेने संयम नथी एम कहीए छीए, तो अव्रति सम्यक दृष्टि कहीए छीए, तेवुं अव्रतिपणुं कहेवानुं कारण शुं? એને એટલું ચારિત્ર તો પ્રગટ્યું છે ને, તો પછી એમ કેમ નથી કહેતા કે એને ચારિત્ર છે? એના ઉત્તર છે અહીંયા કે છે કે અનંતાનુબંધી આદિ ભેદ છે તે કષાયોની તીવ્ર મંદતાની અપેક્ષાએ નથી, કારણ કે મિથ્યાદ્રષ્ટિને તીવ્ર કષાય થતા અથવા મંદ કષાય થતા પણ અનંતાનુબંધી આદિ ચારે કષાયોનો ઉદય યુગપત એટલે એક સાથે હોય છે અને કહ્યા છે। એક વાત તો અહીંયા એક એવી છે કે આ જે કષાયની વાત જે છે એમાં એ તીવ્ર મંદતાની અપેક્ષાએ નથી, વધારે તીવ્ર છે કે વધારે મંદ છે, એટલે ઓછો તીવ્ર છે, મંદ છે, અતિમંદ છે એમ કે આનો આશય નથી એમ કહેવું છે અહીંયા, કે અનંતાનુબંધી મંદતાની અપેક્ષાએ નથી, કેમ કે તીવ્રતાની અપેક્ષાએ જો જોવા જઈએ તો પછી એવું થાય કે જે નરકમાં અત્યારે હોય એને સમ્યક દર્શન થઈ શકે જ નહીં, એને અનંત અનુબંધ જ હોય, એટલે એ વાત તો બરાબર નથી। વર્તમાનમાં પણ આપણે જાણીએ છીએ કે શ્રેણીક મહારાજાનો જીવ, કૃષ્ણ ભગવાનનો જીવ, એવા તો બીજા કેટલાય જીવો હશે કે જે સમ્યક દર્શન થયું હોય અને નરકમાં હોય એવા હશે, અને એ સમય સમય નિર્જરા કરી રહ્યા હોય, એટલે તીવ્ર કષાયોને કારણે થઈને નરકમાં જવાનું થયું એ વાત બરાબર, છતાં એ અનંતાનુબંધી કષાય જે છે એ કે તીવ્રતાને કારણે તો નથી થતો, અને તીવ્રતાને કારણે જો થતો હોય તો પછી એ નરકમાં જનારને તો ક્યારેય સમયની પ્રાપ્તિ ન થાય, એટલે એમ નથી। તીવ્રતાને કારણે મંદતાને કારણે તો ઉદય પછી એવા જ આવે એટલે એમાં એને ભોગવવાનું એવું આવે એટલે નરકની ગતિ થાય તિર્યંતની ગતિ થાય એ બધી ગતિ જે રીતે થાય છે એ બધા માટે અને એનો ઉદય આવે ત્યારે કેમ કે જેટલા રસપૂર્વક એ બાંધ્યું હોય એટલા જ પછી તીવ્રતાથી ભોગવવાનું થાય એટલે એક વાત તો અહીંયા એ જણાવી છે અને જણાવવા માંગે છે કે એવા તીવ્ર મંદતાની અપેક્ષા નથી કારણ કે મિથ્યા દ્રષ્ટિને તીવ્ર કસાય થતા અથવા તો મંદ કસાય પણ હોય મિથ્યા દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિને મળતો હોય દેવલોકમાં જાય એવો ભાવ હોય નવમી ગ્રીવિક સુધી જાય આપણે કહીએ છીએ ને મિથ્યા દ્રષ્ટિ હોય અને એટલા બધા શુભ ભાવ હોય એટલે કેટલા બધા મંદ કસાય હોય ત્યારે એ નવમી ગ્રીવિક સુધી જાય ને એટલે એટલા મંદ કસાય હોય છતાં પણ સમયે બહારમાં જ રહ્યા છે રખડે છે એટલે એ અનંતાનુબંધી કસાય ગયો નથી અનંતાનુબંધી કસાયનું મૂળ કારણ મુખ્ય કારણ તો જો કોઈ તપાસીએ તો જેમ કૃપાળુદેવે કહ્યું છે તેમ ગૃહિત મિથ્યાત્વ કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધાને એમ કહેવામાં આવ્યું કે એ જ ગૃહિત મિથ્યાત્વ બીજાને કેમ ન લીધું તો પ્રભુ એ જ વાત છે કેમ કે મિથ્યાત્વ દ્વારા જણાવવું એ છે કે તમારું જ્ઞાન તમારી સમજ તમારી શ્રદ્ધા વિપરીતપણે વર્તે છે અને વિપરીત શ્રદ્ધાનો અર્થ શું થયો કે જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એવા સત્યથી વિપરીતપણે વર્તે છે એમ જણાવવું છે એટલા માટે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે તે બધું એ શાસ્ત્ર છે કે મહાપુરુષોના ઉપદેશ છે કે જીનેશ્વર ભગવાનની ખુદ વાણી હોય એટલે દેવ ગુરુ ને શાસ્ત્ર એ સાચા નથી અને ખોટાની જો શ્રદ્ધા વર્તે છે તો પછી એ વિપરીત શ્રદ્ધા થઈ એ મિથ્યાત્વ થયું અને એવું મિથ્યાત્વ થવાનું કારણ તમારી એ શ્રદ્ધા જ છે ઊંધી શ્રદ્ધા રાખીને ઊંધી શ્રદ્ધા જ રહેશે તમને ભાવ ઊંધી શ્રદ્ધા રાખવાનો થયો ને ખોટી વિપરીત માન્યતાને પકડી છે એટલે કુદેવ કુગુરુને કુશાસ્ત્રની વાતને તમે સમર્થન આપો અને એ તમને બરાબર લાગે છે એ તમને ગમે છે એમાં રૂચિ રહી છે તો પછી એ રાખનારા પણ તમે જ છો તમને એવી રૂચિ છે તો રાખો કોઈ તમને એમ કહેતું નથી કે તમે એવી રૂચિ કરો એમ એમ તમે મિથ્યાત્વ રૂપે પરિણમો એમ કોઈ કહેતું નથી પણ તમને જ એમાં રૂચિ છે કુશાસ્ત્ર કુદેવ અને કુગુરુ એમાં રૂચિ રાગ કોનો છે તમારો પોતાનો છે તો પછી એ તમે પોતે જ રાખો છો એટલે એવો રાગ રાખ્યો તો પછી એ જ રહેશે કર્મ એ કોઈ એનું નિયમન કરનાર બીજી કોઈ વ્યક્તિ ન તકતી નથી કે બધાના કર્મોનું નિયમન કરે આટલા જીવો છે એને કેવા ભાવ કર્યા ને એ બધા પ્રમાણે એને ફળ આપવું એવું કોઈ નિયમન કરનાર કોઈ જુદી શક્તિ કોઈ ઈશ્વર કોઈ બ્રહ્મા કે કોઈ વિષ્ણુ કે એમ નથી કે જે બેઠા બેઠા એ કામ કર્યા કરે એમ નથી ઘણાના મનમાં તો હજી એમ જ છે કે આ તીર્થંકર ભગવાન જે થયા એમ મહાવીર સ્વામી ભગવાન બધું કરે બેઠા બેઠા એવા બિચારા ભોળા જીવો એવું માનવા વાળા છે એમ ક્યાં છે પ્રભુ તમે જેવા ભાવ કરો એવું તમને મળે એ માટે કોઈ બીજા અન્ય નિયમનની જરૂર જ નથી તમે એવા ભાવ કરીને તમારી આસપાસ એવું કુંડાળું રચ્યું છે જેને આપણે સંસાર કહીએ છીએ તો એ કુંડાળામાં તમે રહ્યા છો કુંડાળું રચનાર પણ તમે છો અને એમાં રહેનાર પણ તમે છો તમે એ કુંડાળું નથી રચતા તો તમારી આસપાસ એવું મિથ્યાત્વનું કુંડાળું રચાતું નથી એટલે અનંતાનું બંદીનું સ્વરૂપનો થોડો કુંડાળથી વિચાર કરીએ ને તો આપણને એમ સમજાય છે કે એ કુંડાળું કોણે રચ્યું મિથ્યાત્વનું કુંડાળું રચનાર પણ હું છું અને એમાં રહેનારો પણ હું છું કુવામાં ઉતરનાર પણ હું છું અને કુવામાં રહેનારો પણ હું જ છું એટલે એ મિથ્યાત્વ મારું મેં જાતે ઊભું કર્યું કુદેવ કુગુરુની શ્રદ્ધા કરી એટલે કે મને એ ગમ્યું મને એ ઊંધી શ્રદ્ધા ગમી એટલે એવી શ્રદ્ધા કરીને હું રહ્યો છું તો હું રહ્યો છું પછી એ આગળ કન્ટિન્યુ થાય છે બીજું પણ એમ જ છે ત્યારે પણ પાછો તને સુધરવાનો ચાન્સ તો પ્રભુ મળે છે એમ નથી કે તું કાયમ રહી જાય પણ તારે એમ સુધરવું નથી અને તું એ જ પાછી માન્યતામાં રહ્યો છે તો ફરી પાછા એવા જ સંયોગો મળે ને એમ મળ્યા કરે કે જેમાં તું રાચી રહે એટલે એમ અનંતાનુબંધી નું સ્વરૂપ છે એટલે ગૃહિત મિથ્યાત્વ ત્યાં સુધી અનંતાનુબંધી જાય નહીં એટલે એક તીવ્ર કસાયો કે મંદ કસાયો પ્રમાણે નથી એ વખતે તમારા કસાયો ઘણા મંદ હોય તમને ખૂબ શુભભાવ વર્તતો હોય તમે બીજાઓની બધામાં પણ જાઓ પણ પેલું કુંડાળું જે છે એ તમે જાતે રચ્યું છે શું કુદેવ કુગુરુ ને કુશાસ્ત્રની શ્રદ્ધારૂપ કુંડાળું તમે જાતે રચ્યું છે એટલે તમને એવા જ પ્રસંગ મળે કે જેમાં તમને ફરી પાછી એ શ્રદ્ધા કરવી હોય તો કરી શકો. ગુરુ કુદેવ શાસ્ત્રની શ્રદ્ધા તમારે કન્ટિન્યુ કરવી હોય, લંબાવ્યા કરવી હોય તો લંબાવી શકો, અને નથી લંબાવવી તો તમે એ વખતે જાગૃતિ રાખી અને એને અટકાવી શકો છો, તો એ તૂટી જશે, એ ચાલી જશે. એટલે દર્શન મોહનીય જે છે એ મિથ્યાત્વને કારણે છે એમ કહેવા કરતા એમ કહેવું કે આપણે એમાં આપણે જ પોતે એવી મિથ્યા શ્રદ્ધા કરીને રહ્યા છીએ માટે એ બધું ચાલે છે. પછી દર્શન મોહનીય તો ચાલી જ જવાનું છે. જો એક વખત સાચી શ્રદ્ધા કરી તો દર્શન મોહનીય ચાલ્યું જવાનું છે, એ કંઈ રહેવાનું છે. એટલે તીવ્રતાને કારણે નથી, તીવ્રતાને કારણે જે થાય એ તો ભોગવવાનું જે થાય ઉદયમાં જે આવે એટલા પ્રમાણમાં એ તીવ્રતાથી ભોગવવાનું આવે, એ વસ્તુ બને છે. એટલે આ વાત અહીંયા કઈ છે. આગળ અહીંયા કહે છે કે એટલું વિશેષ છે કે અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણ આદિ જેવો તીવ્ર ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી. અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સ્વંજરન નો એ ત્રણેય કષાયનો જેવો ઉદય અનંતાનુબંધી હોય ત્યારે હોય, એવો અનંતાનુબંધી ગયા પછીથી એનો ઉદય. અનંતાનુબંધી છે અને પેલા ત્રણ છે એમ, ચારે ચાર છે તો પેલા ત્રણ અનંતાનુબંધી સિવાયના જે છે એનો જેવો તીવ્ર ઉદય હોય એવો તીવ્ર ઉદય અનંતાનુબંધી ગયા પછી હોતો નથી, એ પણ વાત અહીંયા સાથે લીધી છે. અને એ જ રીતે કે અનંતાનુબંધી ગયું છે ત્યાર પછીથી અપ્રત્યાખ્યાનાવરણની સાથે પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો જેવો ઉદય હોય છે એવો અપ્રત્યાખ્યાનાવરણી ગયા પછીથી એ પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનનો ઉદય રહેતો નથી. એટલે એ રીતે એની આગળનું જે છે એ હોય તો પાછળનું જે છે એનો ઉદય પણ એટલી તીવ્રતાપૂર્વકનો હોય છે એમ અહીંયા જણાવવું છે. એટલે એ જ રીતે પ્રત્યાખ્યાનાવરણીય જે છે એની સાથે સંજ્વલન હોય તો સંજ્વલનનો ઉદય, એકલા સંજ્વલનનો ઉદય હોય એવો એ અનંતાનુબંધી જ્યારે અહીં પ્રત્યાખ્યાનાવરણીય પણ રહ્યું છે ત્યારે એ પ્રમાણે એનો એ રીતે હોતો નથી. એટલે અહીંયા એની સ્પષ્ટતાઓ કરી છે કે અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણ આદિ, એટલે ત્રણ લેવાના બીજા, જેવો તીવ્ર ઉદય હોય છે તેવો તેના ગયા પછી એટલે અનંતાનુબંધી હોતો નથી, તથા એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણની સાથે પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો જેવો ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી, તથા પ્રત્યાખ્યાનની સાથે જેવો સંજ્વલનનો ઉદય હોય છે તેવો એકલા સંજ્વલનનો ઉદય હોતો નથી. માટે અનંતાનુબંધી ગયા પછી કંઈક કષાયોની મંદતા તો થાય છે, પરંતુ એવી મંદતા થતી નથી કે જેથી કોઈ ચારિત્ર નામ પામે, કારણ કે કષાયોના અસંખ્યાત લોક પ્રમાણ સ્થાન છે, તેમાં સર્વત્વ સ્થાનથી ઉત્તર સ્થાનમાં મંદતા હોય છે. અહીંયા એમ કહેવું છે કે અનંતાનુબંધી ગયા પછીથી કંઈ ખરેખર જોવા જઈએ તે એવું કંઈ ચારિત્ર વિશેષ પ્રગટતું નથી. ચારિત્રમાં એમાં અશુદ્ધિની વૃદ્ધિ થતી નથી, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિનું ઘટવાપણું થાય છે, એ વાત તો બરાબર છે. પણ છતાંય જે લોકમાં જે ત્રણ રીતે જે ચારિત્રની મર્યાદાઓ કરવામાં આવી છે એ પ્રમાણે જોઈએ તો એવું કંઈ નથી, કેમ કે એ કષાયો ઓછા થયા છે, મંદતા થઈ છે અનંતાનુબંધી ગયો એટલે, પણ છતાંય એ કષાયોના ખરેખર જોવા જઈએ તો કેટલા પ્રમાણમાં ઓછું થયું છે એનો વિચાર કરીએ તો ઘણા બધા સ્થાન થાય, એ તો અસંખ્ય થાય. પણ એ મૂળ ત્રણ રીતે જેને જોઈ રીતે જે જોવામાં આવે છે ત્રણ રીતે જોવામાં આવે છે, એટલે ત્રણના પ્રમાણે જો જોવા જઈએ તો એને ચારિત્ર નામ આપી શકાતું નથી. તેમાં સર્વત્ર એટલે દરેક વખતે ખરેખર જોવા જઈએ તો દરેક સમયે આમ તો જોઈએ તો પૂર્વ અવસ્થા છે એના પછીની અવસ્થા એટલે ઉત્તર અવસ્થામાં મંદતા હોય. કષાયોના અસંખ્યાત લોક પ્રમાણ સ્થાન છે એનો અર્થ શું છે કે કષાયો ઓછા છે, ઓછા છે, ઓછા છે, ઓછા છે, પણ ઓછાનું માપ શું, એનું માપ કઈ રીતે, કાપ નથી નીકળતું, પણ એ મંદતા છે પહેલા હતી એના કરતા એના પછીમાં વખતમાં એની મંદતા છે. પરંતુ વ્યવહારથી એમાં ફક્ત ત્રણ જ મર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે પ્રથમના ઘણા સ્થાન જે છે એને અસંયમરૂપ કહ્યા છે, પછી કેટલાક જે છે એને દેશ સંયમરૂપ કહ્યા અને કેટલાક જે છે એને સકળ સંયમરૂપ કહેવામાં આવે છે. અને પછી જ્યારે બધા જ ચાલ્યા જાય છે ત્યારે તો પછી યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. એટલે સકળ સંયમરૂપ જે કયા એ મુનિ દશાની અંદર જે છે એ સકળ સંયમરૂપ છે, જે સંયમરૂપ છે. અને પાંચમો ગુણસ્થાન છે જ્યારે દેશવીરતી થયો છે એમ કહેવામાં આવે છે ત્યારે એણે સંયમ લીધો છે. પણ એ સંયમ કેટલો છે, 12 વ્રત છે એના અથવા તો 11 પ્રતિમાધારી એ શ્રાવક થયો છે એ રીતે એનો સંયમ છે. એટલે હજી એને સકળ ચારિત્ર નથી થયું, મુનિની દશા નથી થઈ, એટલે અપરિગ્રહ સહિત થવો જોઈએ એવો એ ચારિત્રવાન નથી થયો, હજી પ્રસહિત છે. અપરિગ્રહને બદલે પરિગ્રહ સહિત છે, પરિગ્રહ રહિત પણ હજી પૂર્ણપણે થયું નથી, એને ઓછા થયા છે. એટલે એ દેશ સંયમરૂપ છે એ પાંચમા ગુણ. પણ એને જે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર વર્તે છે તેમાં બાહ્યમાં હજી એ પ્રમાણે એવી દશા નથી કે જેને આમાં ગણી શકાય. એટલે આમાં ત્રણ જ ભાગ પાડવામાં આવ્યા છે એટલે એ અપેક્ષાથી એને ચારિત્ર નથી કહેવાતું. એટલે તેમાં પ્રથમ ગુણસ્થાનથી માંડીને ચોથા ગુણસ્થાન સુધી કસાયના જે સ્થાન હોય છે તે બધા અસંયમના જ હોય છે. એની મંદતા હોવા છતાં પણ ચારિત્ર નામ પામતા નથી. એટલે ચોથા ગુણસ્થાનની દશાને પહેલા પણ અપેક્ષાથી, કેમ કે અહીંયા આપણે ભાગ કેવો પાડ્યો કે દેશવીરતી એટલે પાંચમો ગુણસ્થાન છે અને એને 12 વ્રત ધારી શ્રાવક એ થયો છે, 11 પ્રતિમા ધારી શ્રાવક થયો છે, એવી જે દશા છે બધી જ દશાને એને અસંયમમાં જ લઈ લેવામાં આવી. પણ બધા જે અસંયમના જે સ્થાન છે એ કંઈ એક સરખા નથી, એ એક સરખા નથી, તે બધા અસંયમના જ હોય તેથી ત્યાં કસાયોની મંદતા હોવા છતાં પણ એને ચારિત્ર નામ નથી આપ્યા. તેમ છતાં પણ એ બધા કંઈ એક સરખા નથી, એમાં કસાયોનું ઓછા વધતા પણ હોય છે. પણ પહેલું બીજું અને ત્રીજા ગુણસ્થાનની અવસ્થા કરતાં ચોથા ગુણસ્થાનની અવસ્થા તો ઘણી 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 ઉત્કૃષ્ટ છે અને એમાં તો સંયમ આચરણ ચારિત્ર ભલે નથી પણ એની દ્રષ્ટિ બદલાઈ છે. સ્વરૂપ આચરણ ચારિત્ર સમ્યક્ત આચરણ ચારિત્ર છે અને એ થયું છે ત્યારે પછી એને હવે ભાવ વધારે રહ્યા નથી એવી દશા વર્તે છે. એટલે એમ ન માની લેવું કે એને અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ કયો એટલે એ પહેલા બીજા ત્રીજા ગુણસ્થાન જેવું જ છે એમ ન સમજી લેવું. પરમાર્થથી કસાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે તો પણ વ્યવહારથી જ્યાં કસાયોનું એવું ઘટવું થાય કે જેથી શ્રાવક ધર્મ અથવા મુનિધર્મનો અંગીકાર થાય ત્યાં જ ચારિત્ર નામ પામે. શ્રાવક ધર્મ એટલે પાંચમો ગુણસ્થાન જે આવે દેશવીરતી થયો છે, 11 પ્રતિમાધારી એક છે, એના પછી બીજું છે મુનિધર્મ. એટલે એમાંથી બેમાંથી કંઈ પણ થયું નથી તો પછી એને અસંયમ ગુણસ્થાનમાં રાખવામાં આવ્યો પણ તેમ છતાં પણ એને પણ ચારિત્ર અંશે પ્રગટ તો થયું જ છે. એટલે આવે જ છે કે એમાં ચારિત્રનો અંશ છે. એટલે કહે છે કે જો કે પરમાર્થથી કસાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે તો પણ વ્યવહારથી જ્યાં કસાયોનું એવું ઘટવું થાય કે જેથી શ્રાવક ધર્મ અથવા મુનિનો ધર્મ અંગીકાર થાય ત્યાં જ ચારિત્ર નામ પામે છે. આ વ્યવહારથી આ નામ પામે છે, વ્યવહારથી આ નામ પામે છે. હવે અસંયત ગુણસ્થાનમાં એવા કસાય ઘટતા નથી તેથી ત્યાં અસંયમ કયો છે. વળી કસાયોની અધિકતમ પ્રમત આદિ ગુણસ્થાનોમાં સર્વત્ર સકળ સંયમ જ નામ પામે છે તેમ મિથ્યાત્વથી અસંયત સુધીના ગુણસ્થાનોમાં અસંયમ નામ પામે છે પણ સર્વ ઠેકાણે અસંયમની સમાનતા ન જાણવી. સર્વ ઠેકાણે એટલે એકથી ચારે ચાર ગુણસ્થાનમાં એમ ન માનવું કે બધે સરખો જ અસંયમ છે એમ ન માનવું. અસંયમમાં ઓછા વધતા પણ છે એટલે બીજી રીતે કહીએ તો એને એટલી મંદતા છે, એટલી એને કસાયોની મંદતા છે. અને કસાયોની મંદતાના એ પ્રમાણે જોઈએ તો અસંખ્ય સ્થાન કહી શકાય. અને ઉત્તરોત્તર એ પહેલાનું જે સ્થાન હતું એના કરતાં એ ચોથા ગુણસ્થાને આવ્યો છે તો એ હંમેશા શુદ્ધિની વૃદ્ધિ જ કરે છે, એક સરખું રહે છે એમ પણ નથી. એટલે ભલે અસંયમ કહેવાય પણ એવું અસંયમીપણું છે નહીં. ચોથા અને ચોથા ગુણમાં પણ પાંચ જીવો હોય તો એની અંદર પણ એમ જ થાય છે કે પાંચની અવસ્થા જુદા જુદા પ્રમાણે હોય. પાંચે જે છે એમની સંયમની અપેક્ષાથી વિચારણા કરીએ તો એ અવસ્થા જુદી જુદી રીતે એમને પણ હોય, એમને પણ એમાં કસાયની તીવ્રતા મંદતા જુદી જુદી હોય. પણ એ બધાને આપણે એકમાં લઈ લઈએ છીએ, અસંયમમાં લઈ લીધી. અને પછી પાંચમા ગુણસ્થાનનો વિચાર કર્યા પણ એ અગિયાર પ્રતિમા ધારી શ્રાવક થયો છે, સમ્યક દ્રષ્ટિ છે, તો પણ એમાં પણ બધા એવા પચાસ એવા દેશવીરતીને લઈએ તો પચાસે પચાસની સ્થિતિ કસાયની રીતે જોવા જઈએ તો જુદી જુદી હોય, એમની કસાયની મંદતા કે તીવ્રતા જુદી જુદી હોય. અને એ જ રીતે આપણે મુનિની દશા લઈએ કે જ્યારે સકળ સંયમ કહ્યો તો પણ સકળ સંયમમાં પણ એમની પણ દશા જે છે એમાં જુદી જુદી હોય, એમને છતાં પણ એક કસાય જે રહ્યો છે એમાં પણ એ મંદતા અને તીવ્રતા જુદી જુદી હોય, એટલે એક સરખી એમાં સમાનતા જાણવી નહીં. આ વાતની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે એના પછી એક પ્રશ્ન લીધો છે કે જો અનંતાનુબંધી પ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી તો તેનો ગુણસ્થાનને કેમ પામે છે? અનંતાનુબંધી પ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી, પહેલા વાત આપણે આવી ગઈ છે, પરમાર્થથી એમ કહેવામાં આવે છે. પરમાર્થથી તો ખરેખર જોવામાં આવે તો એવું જ છે કે એ કસાય છે એને કારણે થઈ, અને ખરેખર જોવા જઈએ તો એ એમ જ છે કે ચારિત્રનો જ ઘાત કરે. આપણે ગઈ વખતે કરી ગયા છીએ કે અનંતાનુબંધીના ઉદય અતત્વ શ્રદ્ધાંત થતું નથી, માટે અનંતાનુબંધી ચારિત્રનો જ ઘાત કરે છે પણ સમ્યક્ત્વને ઘાતતી નથી. એ પરમાર્થથી તો એમ છે, પણ પછી આપણે વિશેષતાથી એ સમજ્યા કે એમાં કઈ રીતે એ સમ્યક્ત્વનો ઘાત થાય છે, એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કઈ રીતે છે એ બધું આપણે સમજ્યા છીએ, અને દર્શન મોહનીય પછી કઈ રીતે એને એ પ્રકૃતિ ઉદયમાં ફરી પાછી આવે. તો એ રીતે જોવા જઈએ તો અહીંયા એ પ્રશ્ન જે છે એને ખ્યાલમાં રાખીને સમજવાની, પ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી તો તેનો ઉદય થતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદન ગુણસ્થાનને કેમ પામે છે? તો સાસાદન ગુણસ્થાને કેમ એ આવે છે? તો એ અગાઉ પ્રશ્નમાં જે જવાબ લીધો એ પ્રમાણે એ સમ્યક્ત્વથી એ ભ્રષ્ટ થાય ત્યાં સુધીની વાત તો આપણે જાણીએ છીએ, એ તો વાત આપણે જાણીએ છીએ, એને ફરી આપણે સમજી લઈએ તો આ જવાબ બરાબર સમજાશે. એમાં એમ કહેવામાં આવ્યું કે ભલે એ પરમાર્થથી તો એમ જ છે, ચારિત્રની નો જ ઘાત કરનારી એ અનંતાનુબંધી કસાયની પ્રકૃતિઓ છે, છતાં પણ કહે છે કે અનંતાનુબંધીના ઉદયથી ક્રોધાદિક સમ્યક્ત્વના સદભાવમાં થતા નથી, એવું તેમાં નિમિત્ત નૈમિતિકપણું હોય છે. જેમ પછી પેલું ઉદાહરણ આપ્યું છે જે ત્રષ્ટપણાની ઘાતક સ્થાવર પ્રકૃતિ છે, પરંતુ ત્રષ્ટપણાના સદભાવમાં એકેન્દ્રીય જાતિ પ્રકૃતિનો પણ ઉદય થતો નથી, તેથી ઉપચારથી એકેન્દ્રીય પ્રકૃતિને પણ ત્રષ્ટપણાની ઘાતક કહીએ તો ત્યાં દોષ નથી. તેમ સમ્યક્ત્વનો ઘાતક તો દર્શન મોહ છે, પરંતુ સમ્યક્ત્વના સદભાવમાં અનંતાનુબંધી કસાયોનો પણ ઉદય થતો નથી, તેથી ઉપચારથી તો દોષ આવતો નથી. આ વાત આપણે કરી ગયા છીએ. હવે એમાં એ સમ્યક્ત્વનું ઘાતકપણું એ રીતે અનંતાનુબંધીની પ્રકૃતિને આપણે કહ્યું. હવે એ જ વાતને આગળ અહીંયા વધારતા પંડિતજી કહે છે કે જેમ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ કોઈ મનુષ્યને મનુષ્ય પર્યાય નાશ થવાના કારણરૂપ એને મનુષ્ય પર્યાય છોડવાવાળો કહીએ છીએ, પણ મનુષ્યપણું દૂર થતાં દેવાદી પર્યાય થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ નથી. એને મનુષ્યપણું દૂર થવામાં જે કારણ બન્યું એ તીવ્ર રોગ હતો, શરીરમાં તીવ્ર રોગ હતો કે જેને કારણે થઈ અને એ મનુષ્યની પર્યાયને છોડવાની થઈ એટલે અવસાન થાય. પણ એ મનુષ્યપણું દૂર થવાનું જે કારણ, જે તીવ્ર રોગ હતો, એ કંઈ તીવ્ર રોગ દેવની પર્યાયનું કારણ નથી. એનું જાય અને પછી ધારો કે એ દેવ થાય, કોઈ એક મનુષ્ય છે એ અહીંથી મરીને દેવ થાય, બરાબર, તો અહીંથી જ્યારે એનું મરણ થયું ત્યારે એને મરણનું કારણ એ શરીરમાં જે રોગ હતો, તીવ્ર રોગ થયો કે જેને લીધે થઈને એને એ દેહ છોડવાનું થયું, એટલે એ તીવ્ર રોગને દેહ છોડવા માટેનું કારણ તરીકે આપણે લીધું, તો એનો અર્થ એમ નથી થતો કે એ તીવ્ર રોગને કારણે એ દેવ થયો તો આપણે માનતા નથી. મનુષ્ય પર્યાય છોડવા વાળો કહીએ છીએ, પણ એ મનુષ્યપણું ગયું એનું. તો એ દેવ પર્યાય થવાનું કારણ પેલો રોગ હતો કે રોગ તો ખાલી મનુષ્યપણું જવાનું કારણ હતું? એટલે એ શરીરથી છૂટા પડવાનું મનુષ્યના શરીરથી કારણ એ રોગને કહી શકાય, પણ એ કે દેવની પર્યાયનું કારણ તો રોગને નથી જ ગણતા આપણે. એટલે અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે એને તો એ વખતે. તેમ સમ્યક દ્રષ્ટિને સમ્યકત્વના નાશના કારણ અનંતાનુબંધીનો ઉદય થયો હોય તેને સમ્યકત્વનો વિરાધક સાસાધની કહ્યો. સમ્યકત્વનો વિરાધક સાસાધની કહ્યો, પણ તો આ સાસાધનમાં થયો નથી. એટલે સાસાધન ગુણસ્થાનને પામ્યો એ પામવામાં, સાસાધન ગુણસ્થાન પામવામાં જે છે એ શું થયું છે એની અહીંયા વાત કરે છે કે સમ્યકત્વનો અભાવ થતો, તે અભાવ તો આ સાસાધનમાં થયો નથી. સાસાધનમાં એ નથી થયું, મિથ્યાત્વ તો આવ્યું છે, અને મિથ્યાત્વ આવ્યું છે તો પછી એ મિથ્યાત્વ આવ્યું એટલે એનો અર્થ એ થયો કે ચોથે ગુણસ્થાનથી પડ્યો છે, બસ એટલી જ વાત છે. જેમ પેલું મનુષ્યપણું ગયું, એને મનુષ્યની પર્યાય છોડી અને પછી એ દેવમાં ગયો કે તિરેંજમાં ગયો કે જ્યાં જવો હોય ત્યાં જાય, પણ એ મનુષ્યની પર્યાય છૂટવાનું કારણ શું હતું? તો પેલો તીવ્ર રોગ હતો. એવી રીતે અહીંયા સમ્યકત્વ છૂટ્યું છે, સમ્યકત્વથી એ પડ્યો છે, એટલું પડવાનું કારણ જે છે એમાં આપણે અનંતાનુબંધીને આપણે એક રીતે કારણભૂત લઈએ છીએ. પરમાર્થથી નથી લેતા, પણ છતાં પણ આપણે સમજીએ છીએ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે કે અનંતાનુબંધીને કારણે એને સમ્યકત્વ ગયું, ત્યાં વાત બરાબર છે. પણ સમ્યકત્વ ગયા પછીથી, એટલે ચોથું ગુણસ્થાન ગયું છે, પછી એ જે ગુણસ્થાને જાય એનો ઉદય છે એમ નથી લેવામાં આવતું, એમ અહીંયા કહેવાનો આશય છે કે જેવો અનંતાનુબંધી પ્રકૃતિ સમ્યકત્વને ઘાતી નથી તો તેનો ઉદય થતા સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ સાસાધન ગુણસ્થાનને કેમ પામે છે? એટલે ખરેખર એમ થતું નથી, અનંતાનુબંધીથી તો સમ્યકત્વ ગયું એમ જ છે, પણ એ સમ્યકત્વનો અભાવ થતા જે મિથ્યાત્વ થાય છે, એ મિથ્યાત્વ જે થયું એટલે એ કોઈ પણ સ્થિતિમાં જશે એટલે ચોથા ગુણસ્થાનથી નીચે આવશે, અને પછી એ નીચે આવે એટલે એ સાસાધનમાં આવ્યો, જેમ પેલું મનુષ્ય પર્યાયમાંથી નીકળત કે નરકમાં પણ જાત. પણ એ એક રોગ થયો એને કારણે થઈને દેવ થયો એમ નથી. એ વાત અહીંયા એ જ રીતે ઉદાહરણ દ્વારા અહીંયા એમ સમજાયું છે કે જે અભાવ થયો, સમ્યકત્વનો અભાવ થયો એટલે એને મિથ્યાત્વ આવ્યું છે, એટલે હવે મિથ્યાત્વ આવ્યું છે તો પછી એને નીચા ગુણસ્થાનમાં જવાનું થાય એટલે સાસાધનમાં એ આવ્યો, જેમાં એને પૂર્વે સમ્યકત્વનો સ્વાદ ચાખ્યો છે. સ્વાસ્વાદન કહ્યું છે ને, સાસ્વાદન, સ્વસ્વાદનો અનુભવ થયો છે તેવું સાસ્વાદન એ ગુણસ્થાને એ આવ્યો છે. એટલે ખરેખર અહીં તો એટલે આ દ્વારા પંડિતજી થોડી વધારે સ્પષ્ટતાઓ કરે છે કે કઈ રીતે થઈ રહ્યું છે, કર્મની પ્રકૃતિઓની સમજ આપી છે. એટલે કેમ કે કર્મની પ્રકૃતિઓનું જે કંઈ થાય છે ને એમાં ખરેખર મૂળ વસ્તુ આમાં જે થઈ રહ્યું છે એને અહીંયા સાંકળવું છે. કોની સાથે સાંકળવું છે? કે કર્મની પ્રકૃતિઓનું એ વખતે શું થઈ રહ્યું છે એની સાથે સાંકળવું છે. એટલે આ બધા પ્રશ્નો અને એના ઉત્તર આપી અને આપણને અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી. બીજું બધું ભૂલાઈ જાય, કઈ પ્રકૃતિનું ક્યારે કઈ રીતે શું થાય છે એ કદાચ સૂક્ષ્મતાથી આપણને યાદ ન રહે તો ચાલશે, પણ આપણે શું કરવાનું છે એ યાદ રહેવું જોઈએ. આપણે કરીશું એટલે પછી પેલા કર્મની પ્રકૃતિનું તો આપોઆપ બધું ગોઠવાઈ જશે, એની ચિંતા કરવાની આપણે જરૂર નથી. કેમ કે તું આ પ્રકૃતિ તું જાણ, હવે આ પ્રકૃતિ તારો ક્ષય થાય ને આ પ્રકૃતિનો હવે ઉપશમ થાય ને આ બધું આપણે કંઈ કરી શકીએ છીએ? જીવ પોતે પોતાનું કામ કરે, બાકી તો એ કર્મોનું કામ કર્મો પોતે જ કરી લેવાના જ છે, એટલે આપણે એની ચિંતા રાખવાની જરૂર નથી. એટલા માટે મેં સૌથી પહેલા શરૂઆતમાં જે વાત સમજાવી દીધી હતી, ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક સંકિત વિશેની બધી વાત સમજ્યા ત્યારે એ બધાના અર્થની સૂક્ષ્મતા વખતે જ મેં કહ્યું હતું કે જેમ પેલું બાળક જે છે એ જન્મે છે તો બર્થ કેનાલમાં એને કેમ પામ જ પસાર થાય છે, પહેલા આમ ટર્ન થાય છે, પછી આમ ટર્ન થાય છે, પછી આમ વળે છે, પછી આમ નીકળે છે, પછી બધું એ રીતે જ થાય છે. એટલે આપણો ઉદ્દેશ શું છે, આપણું ધ્યેય શું છે? સંકિત પ્રગટ કરવાનું ધ્યેય છે. તો આપણે જોર શેના ઉપર રાખવું? પોતાના ભાવ ઉપર જોર રાખવું કે મારા ભાવો શુદ્ધ રહે, મારા ભાવ શુદ્ધ થાય, પછી શુદ્ધ ભાવ થશે તો એ પ્રમાણે એ કર્મોની સ્થિતિ તો ગોઠવાઈ જવાની છે, જેમ ગોઠવાવાની છે એમ ગોઠવાશે, જેની ચિંતા કરવાની આપણે જરૂર નથી. તો અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે સમ્યક્તોના સદભાવમાં અનંતાનુબંધી ચોકડીની એ રીતની વ્યવસ્થા હોય છે. માટે સાત પ્રકૃતિના ઉપશમ આદિકથી પણ સાર પ્રકૃતિ આ ચારિત્ર મોહનીયની અને ત્રણ પ્રકૃતિ દર્શન મોહનીય એના ઉપશમ આદિકથી સમ્યક્તોની પ્રાપ્તિ કહેવામાં આવે છે એ વાત અહીંયા પાછી ફરીથી સિદ્ધ કરી. હવે આગળ એક પ્રશ્ન છે કે તો સમ્યક્તો માર્ગણાના છ ભેદ કર્યા તે કેવી રીતે? હવે માર્ગણાની રીતે આનો વિચાર કરવામાં આવ્યો છે. 14 માર્ગણા સ્થાન છે ને, જેમ 14 ગુણ સ્થાન છે એવી રીતે 14 માર્ગણા સ્થાન. માર્ગણા સ્થાન એટલે જીવને ત્યાં અટકવાના સ્થાન, જ્યાં રોકાવાના સ્થાનો છે તે માર્ગણા સ્થાન છે. તો એનો ઉત્તર અહીંયા આપ્યો છે કે સમ્યક્તોના તો ત્રણ જ ભેદ છે. ત્રણ ભેદ આપણે જે કર્યા તે ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક. એટલે સમ્યક્તોના તો ત્રણ જ ભેદ છે, પરંતુ સમ્યક્તોના અભાવરૂપ શું હોય? સમ્યક્તોના અભાવરૂપ મિથ્યાત્વ હોય. એટલે સમ્યક્તોના અભાવરૂપ મિથ્યાત્વ એ બંનેનો મિશ્ર ભાવ, તે મિશ્ર તથા સમ્યક્તોનો ઘાતક ભાવ તે શાસાધન, એ પ્રમાણે સમ્યક્તો માર્ગણાથી સમ્યક્તોના ત્રણ ભેદ એ તો નક્કી વાત થઈ ગઈ, ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક સમ્યક્તવ. હવે બીજા જે વાત કરવામાં આવી છે, ત્રણ ભેદ જણાવ્યા છે, એ શું છે કે સમ્યક્તવના અભાવરૂપ. એટલે એક ભેદ થયો મિથ્યાત્વનો. પછી એ મિથ્યાત્વમાં બીજી વાત લઈએ, મિથ્યાત્વ પણ છે અને સમ્યક્તવ પણ છે એવી દશા, એટલે એ મિશ્ર થયું. અને એના સિવાયની એક દશા લઈએ કે જેમાં સમ્યક્તવ પ્રકૃતિ જે છે એટલે સમ્યક્તવનો ઘાતક છે, સમ્યક્તવ નથી થયું, નથી રહેતું એ વખતે, પણ એ વખતે મિથ્યાત્વ પણ નથી, એવી જે દશા જે છે એ શાસાધન જે સંકિત થયું છે ત્યાંથી પડીને આવ્યો છે એવું એ ગુણસ્થાન છે. એટલે એ પ્રમાણે એ બીજા ત્રણ માર્ગણા સ્થાન કહેવામાં આવે છે. એટલે પહેલું, બીજું, ત્રીજા ગુણસ્થાનની વાત લેવામાં આવી. ખરેખર સમ્યક્તવના ભેદ છે નહીં. અહીં કોઈ કહે કે સમ્યક્તવથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વ સમ્યક્તવ કહેવાય. જો ઘણાના મનમાં એમ છે કે સમ્યક્તવ એ તો અસત્ય છે, કારણ કે અભવ્યને પણ તેનો સદભાવ હોય છે. અભવ્યને સમ્યક્તવ તો હોય જ નહીં, એટલે અભવ્યને પણ જયારે આનો સદભાવ છે જ નહીં એમાં, એટલે એવું મિથ્યાત્વ સમ્યક્તવ જે કહ્યું એમ હોય નહીં. વળી મિથ્યાત્વ સમ્યક્તવ કહેવું એ જ અશુદ્ધ છે એમ હોતું નથી. જેમ સંયમ માર્ગણામાં અસંયમ કયા છે તથા ભવ્ય માર્ગણામાં અભવ્ય કયા છે, તે જ પ્રમાણે અહીં સમ્યક્તવ માર્ગણામાં મિથ્યાત્વ કયું છે. એટલે એક ભેદ તરીકે લેવામાં આવ્યું કે જે સમ્યક્તવના અભાવરૂપ દશા જે છે એને મિથ્યાત્વ કયું છે, પણ ત્યાં મિથ્યાત્વને સમ્યક્તવનો ભેદ ન સમજવો ખરેખર એ સમ્યક્તવનો ભેદ નથી. સમ્યક્તવની અપેક્ષાએ વિચાર કર, કેટલાક જીવોને સમ્યક્તવના અભાવથી મિથ્યાત્વ હોય છે એવો અર્થ પ્રગટ કરવા માટે એના અર્થે સમ્યક્તવ માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. સમ્યક્તવના તો ત્રણ જ ભેદ છે એમ સમજવું, આ થોડીક વધારે સ્પષ્ટતા કરવામાં આવી. કેમ કે કોઈક અપેક્ષાએ એને કહેવામાં આવ્યું જે નથી, છતાં પણ કહેવામાં આવે એનું નામ વ્યવહાર છે. આ બધો વ્યવહાર અહીંયા સમજાયો છે. હવે આગળ અહીંયા કહે છે કે અહીં કર્મના ઉપશમ આદિકથી ઉપશમ આદિ સમ્યક્તવ કયા, પણ કર્મના ઉપશમ આદિ કંઈ આના. જો આપણે જે મૂળ વાત કરીએ છીએ, જે ગુરુદેવમાંથી જે સમજ્યા છીએ એ વાત લાવી દીધી અહીંયા છેવટે, છેલ્લે પાછો સરવાળો ત્યાં લાવીને મૂક્યો. શું કહ્યું કે આપણે અહીંયા કર્મના ઉપશમ આદિકથી ઉપશમ આદિક સમ્યક્તવ કયા, કેમ કે ત્યાં એ ઉપશમને જે કંઈ થાય છે, ક્ષયઉપશમને એ બધું કોનું થાય છે, એ કર્મની પ્રકૃતિનું થાય છે, પણ એને અનુરૂપ ત્યાં સામે જે જીવની જે દશા છે ને એને દર્શાવવી છે, એટલે એ દર્શાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે અહીં કર્મના ઉપશમ આદિકથી ઉપશમ આદિક સમ્યક્તવ કયા, પણ કર્મના ઉપશમ આદિ કંઈ આના કર્યા થતા નથી, એટલે જીવના કર્યા થતા નથી. આ જીવ તો તત્વ શ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કરે, તત્વની શ્રદ્ધા કરે, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પોતે તો સાચી શ્રદ્ધા કરે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે અને પોતાના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરે, આ ચાર વસ્તુ કરે, અને એવો જ એને ઉદ્યમ કરવાનો છે ને એ જ કરે એટલે એને સમકિત પ્રાપ્ત થાય. બાકી તો પછી એના નિમિત્તથી કર્મના ઉપશમ આદિ સ્વયં એવ થાય છે, અને ત્યારે તેને તત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે એમ સમજવું, એ પ્રકારના ભેદ જાણવા એ પ્રમાણે સમ્યક દર્શનનું સ્વરૂપ છે. એટલે એવા એ કઈ દર્શન મોહનીયની પ્રકૃતિના અને ચારિત્ર મોહનીય પ્રકૃતિના એ બધા ઉપસમ વગેરે એ જીવ કરે છે અને સમ્યક તો પ્રગટ કરે છે ને એમ જે ભણાવવામાં આવે છે ને એમ ભણીને બિચારા કેટલાક એમાં ભોળવાઈ જાય છે. મારે ઘણા વખત પહેલા અમારે પણ આવો એક પ્રવચન સારનો સ્વાધ્યાય ચાલતો હતો, તેમાં આ વાત આવી ત્યારે મેં કેટલીક અપેક્ષા એ બીજી વાત કરી. મેં કીધું ભાઈ જ્યાં સુધી જ્ઞાન નથી થતું, દર્શન જ્ઞાન નથી, ત્યાં સુધી પોતાનું સ્વરૂપ અવલોકનમાં આવતું નથી ત્યાં સુધી સમ્યક દર્શન કેવું? તો પેલા કે એ તમે એ ક્યાંથી લઈ આવે? દર્શન મોહનીય જાય એટલે સમ્યક તો થાય, તમે આ ક્યાંથી કહો છો? ગુરુદેવ હંમેશા એ જ વાત કરે છે કે તમારી દ્રષ્ટિ સ્વરૂપમાં જાય ને તમને સ્વરૂપનો અનુભવ થાય, દર્શન જ્ઞાન તમારા, એટલે એ વખતે જે દર્શન જ્ઞાન થાય છે એટલે આત્માનું જ્ઞાન થાય છે અને આત્માનું દર્શન થાય છે એ જ સમ્યક દર્શન છે, અને એના ફળ સ્વરૂપે શ્રદ્ધા સાચી પ્રગટે છે. આ વાત જે છે એ તો રહે જ છે, અને પછી કર્મનું જે થવું હોય થાય, કર્મનું તો નિમિત્ત છે, કર્મમાં જે કંઈ થવું છે કર્મ પ્રકૃતિનું તો એના નિમિત્તે થાય છે. આત્માનું શું થાય છે એનો વિચાર કરો ને, તો પેલા કર્મની વાત જ પકડીને બેસી રહ્યા અને માને જ નહીં. અમારા સ્વાધ્યાયમાં ના દર્શન મોહનીય જાય એટલે સમ્યક તો થાય, પણ ભલા ભગવાન, મેં કીધું આજે થાય કેવી રીતે દર્શન મોહનીય? કે પકડીને કરાય છે કે ચાલ ભાઈ દર્શન મોહનીય કર્મ આવી જાય તને હવે આપણે કાઢીએ કે તારો ઉપશમ કરીએ, થાય છે? અરે એ તો એની મેળે સ્વયં જવાનું જ છે, જાય જ છે, તો અહીંયા તું આત્માની દશાનો વિચાર કર ને શું થાય છે. એટલે એ રીતે વિચાર કરવા જઈએ તો મારી એક વાત એ હતી, માત્ર કંઈ આટલી જ પ્રકૃતિ જાય એમ નહીં, બીજી ઘણી પ્રકૃતિ જાય. ઘણી પ્રકૃતિ શા માટે જાય? કે તમને એવું જ્ઞાન થાય એવું દર્શન થાય, એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની પણ કેટલીક પ્રકૃતિઓ જાય છે, પણ અહીંયા આ વાત લીધી હોય ત્યારે એની વાત કરવામાં નથી આવતી. ખરેખર તો આ સમય તો થાય છે ત્યારે કર્મની 41 પ્રકૃતિઓ જાય છે. એટલે એ વાત સમજવાની જરૂર છે કે આપણે શું કરવાનું, આપણે જે કરીએ છીએ તે બરાબર છે, પણ કરી દીધી કે તત્વ શ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કર ભાઈ, કરવા જેવું એ છે. બાકી પ્રકૃતિ તો બધી પ્રમાણે જવી હશે તે પ્રમાણે જશે, તું ગણી પણ શકવાનો નથી અને એ તારા ખ્યાલમાં પણ આવવાની નથી. એ કેવડી ગમે વાત છે બધી, કર્મની પ્રકૃતિ કેટલી ક્યારે કેવી રીતે જાય છે એ કેવડી ગમે છે. એ કે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે, નથી ખ્યાલમાં આવતી. તો આ રીતે હવે આ સમ્યક્ત્વના ભેદની વાત થઈ, કર્મની અપેક્ષાએ આપણે હવે અહીંયા આગળ વાત કરે છે સમ્યક દર્શનના 8 અંગ. આપણે સમ્યક દર્શનના 8 અંગ મોટાભાગની શિબિરમાં આપણે થયા છે, કેમ કે સમ્યક દર્શનની ના પુરુષાર્થમાં, મોક્ષ માર્ગના પુરુષાર્થમાં એ બધી વખતે આપણે એની વાત કરી જ છે. એમાં સંકિતની વાત હોય એટલે 8 અંગની વાત તો આવે જ. તો નિસંકિતત્વ, નિકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, અમૂંડ દ્રષ્ટિત્વ, ઉપબૃહણ, સ્થિતિકરણ, પ્રભના અને વાત્સલ્ય, અથવા તો નિસંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂંડ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ અને પ્રભાવના એમ પણ કહેવામાં આવે. એ સમ્યક્ત્વના 8 અંગ છે. એમાં સંકિત એટલે શંકા ન થવી, શંકા ન થવી એ એક અંગ છે. સમ્યક દ્રષ્ટિને પછી શંકા થતી નથી, કેમ કે એને શ્રદ્ધા પાછો સહિતની થઈ છે, એટલે પોતાનું સ્વનું અને પરનું જેમ છે તેમ યથાયોગ્ય એને ભાન છે, એટલે પછી એને ભય થતા નથી. પરિણમન 6 દ્રવ્યોનું પણ સ્વાધીનપણે થાય છે, એટલે એને પછી ભય કેવી રીતે થાય કે મારા દ્રવ્યને કોઈ બીજું હોતો જ નથી, અને એટલે કોઈ શંકાઓ પણ થતી નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્રપણે થાય છે એ વાતનો સ્વીકાર થઈ ગયો છે ને, અને સ્વરૂપનો અનુભવ થયો છે એટલે પછી એને શંકા હોતી નથી. હા, તત્વને સમજવા માટે થઈને એને કોઈક પ્રકારે આશંકાઓ કે આમ હશે કે તેમ હશે એ વસ્તુ જુદી છે, પણ એને શંકાઓ નથી હોતી. એને શંકાઓ નથી હોતી એટલે એ રીતે એને ભય નથી હોતો. એટલે પહેલું અહીંયા જે લીધું છે નિસંકિતત્વ અથવા તો નિસંકિત, એમાં કહે છે કે ભયનો અભાવ અથવા તત્વોમાં સંશયનો અભાવ તે નિસંકિત છે, એ નિસંકિત તત્વ છે. બીજું છે નિકાંક્ષિત તત્વ. નિકાંક્ષિત એટલે ઈચ્છાઓ થતી નથી. ઈચ્છાઓ ક્યાંથી થાય? ઈચ્છા થવાનું કારણ મૂળ શું છે? મિથ્યાત્વ. પર સાથે જોડાવું અને પરમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થવી, રાગ થવો, અને પછી એમાં ઈચ્છા થાય, હવે આમ કરીએ આમ કરીએ આમ કરીએ આમ કરીએ, આ પ્રાપ્ત થાય એવી બધી જે ઈચ્છા હોય એને તો એ બધું સમાધાન થઈ ગયું છે કે ત્યાં સુખ નથી, શાંતિ નથી, સુખ ને શાંતિ. એને હવે ઈચ્છા આકાંક્ષા બહારમાં ક્યાંય થતી જ નથી, એને કોઈ પણ પ્રકારની બહારની ઈચ્છા થતી જ નથી. એનો તો માત્ર પોતાના સ્વરૂપનો જે અનુભવ થયો છે એ સિવાય બીજી કોઈ વાતમાં રસ પડતો નથી. એટલે એ અનુભવ કરવો એને કોઈ રાગ કહેવામાં નથી આવતો કે કોઈ ઈચ્છા કહેવામાં નથી આવતી, કેમ કે એ એનું મૂળભૂત સ્વરૂપ છે. કોઈ કે મને એવો પ્રશ્ન કર્યો હતો કે એને રાગ ના કહેવાય આત્મામાં જવું, એ રાગ ના કહેવાય? મેં કહ્યું એ તો એનું પોતાનું મૂળભૂત સ્વરૂપ છે, પોતે પોતાના સ્વરૂપમાં જવું એને કોઈ પ્રકારનો રાગ કહેવામાં આવતો નથી. એટલે પરદ્રવ્ય આદિમાં રાગરૂપ વાંછાનો અભાવ તે નિકાંક્ષિત તત્વ છે. ત્રીજું છે નિર્વિધ ચિકિત્સા. ત્રીજું નિર્વિધ ચિકિત્સા છે, અને નિર્વિધ ચિકિત્સા એટલે જ્ઞાની ન થવી, બીજા પ્રત્યે એવી જ્ઞાની થાય નહીં. એટલે પરદ્રવ્ય આદિમાં દ્વેષરૂપ જ્ઞાનીનો અભાવ તે નિર્વિધ ચિકિત્સક છે. એટલે કોઈક એવા રોગવાળા હોય કે ત્યાં દુર્ગંધ આવતી હોય કે કંઈક એવું ગમે નહીં એવું હોય કે એ બધા પ્રત્યે જે દુગંછાનો ભાવ થાય ને, જ્ઞાનીનો ભાવ થાય, દ્વેષરૂપ ભાવ છે કે આ વળી આવું ક્યાં અને આવા મારી પાસે આવીને ક્યાં બેઠા ને આ બધા આવા ક્યાં મને મળ્યા ને આમ આનો ક્યાં સંયોગ થયો ને એમ જ્ઞાનીનો અભાવ, એ જ્ઞાની થતી હોય એ જ્ઞાની ન થવી એનો અભાવ થવો એ ત્રીજું અંગ છે. કેમ કે એને એવી જ્ઞાની થતી જ નથી, સમ્યક દ્રષ્ટિ થયો છે ને એટલે એ દ્રવ્યને દ્રવ્ય છે કે આ પૂતગળ છે તો પૂતગળ છે, એની એના રસ ગંધ સ્પર્શ જે પ્રમાણે છે તે પ્રમાણે હોય છે તે હોય છે, આ જીવને પણ સંબંધ નથી. એટલે કોઈ રીતે એને એવા દ્વેષરૂપ ભાવ થતા જ નથી. દુર્ગંધ મારતો કોઈ માણસ બાજુમાં આવીને બેસી જાય તો તમને કેવી ગ્લાની થાય છે? તો કેવી ગ્લાની હોતી નથી, સંકિતીને એવા ગ્લાની થતા નથી, એવા દ્વેષના ભાવ થતા નથી, એમાં દ્વેષનો ભાવ છે. ચોથું અમૂંઢ દ્રષ્ટિત્વ છે, એમાં મૂંઢ દ્રષ્ટિ ચાલી જાય. મૂંઢ દ્રષ્ટિ ચાલી જાય એટલે કે એને તત્વમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો, એટલે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની પણ શ્રદ્ધા થઈ જાય. ગમે તે દેવગુરુ શાસ્ત્ર હોય તો પણ ચાલશે, કોઈ પણ જગ્યાએ એમ કે ચાલો ભાઈ આ પણ કઈ નહીં ભગવાન છે ને મથા ટેક દિયા, ગમે તે ચોપડી હોય વાંચી નાખીને આપણે કે આ બી સારું જ છે ને, એવી મૂંઢતા ન હોય, એ બધી મૂંઢતાનો અભાવ થઈ જાય. સાચા દેવગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય ને એના પ્રતીતિ હોય, અન્યમાં પ્રતીતિ જે થાય અન્યમાં અન્ય દેવગુરુ શાસ્ત્ર કુગુરુ કુગુરુ કુદેવ કુશાસ્ત્ર એની અંદર એમાં એને પ્રીતિ થાય, એટલે એને એવો પ્રમાદ ન હોય, એ પ્રમાણે એવો પ્રમાદ ન હોય કે જે હશે એ ચાલશે એવો પ્રમાદ ન હોય, એને એ પ્રકારે પ્રમાદ ન હોય, એને બરાબર સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય અને એ પ્રમાણેની જાગૃતિ હોય, એટલે એ અમૂંઢ દ્રષ્ટિત્વ છે. જેને એવો પ્રમાદ વર્તે કે ઠીક છે એમાં શું છે, એ બી ધર્મ છે ને એ પણ ધર્મ છે આમ છે એવું એવી જેમ હોય એ પ્રમાદ એવો હોય એ મૂંઢતા કહેવાય, એવું મૂંઢપણું એનું ચાલ્યું જાય છે. પાંચમું ઉપબૃહણ. ઉપબૃહણ કહો કે એને ઉપગુહન કહો, ઉપગહન પણ કહેવાય છે. આત્મધર્મ અથવા જીન ધર્મને વધારવો તેનું નામ ઉપબૃહણ છે, તથા એ જ અંગનું નામ પણ કહીએ છીએ ત્યાં ધર્માત્મા જીવોના દોષને ઢાંકવા, પોતાની સાથેના બીજા પ્રવર્તે છે તો એને કોઈક પ્રકારે દોષ આવ્યો હોય તો એ દોષને ઢાંકે એનું નામ ઉપગુહન છે. એમ નહીં કે એનો દોષને બધાની વચ્ચે જાહેર કરે કે જો આ અમને આવું થયું અમને આવું થયું. મુનિ હોય તો બીજા મુનિને ભૂલથી કંઈક આગલા દિવસે કંઈક રાત્રે પાણી પીવાઈ ગયું કંઈક થઈ ગયું તો એ બધાને કહેવા ના જાય. અને બધી એવી રીતે ધર્માત્માને કોઈક પ્રકારે ક્યાંક કોઈક દોષ આવ્યો હોય તો એને એ ઢાંકે, ઢાંકે એટલે એને ગાતે વાતે બધાની વચ્ચે જાહેર કરવાનો એના વિચાર એવા થાય નહીં, ઉતારી પાડવાનો એનો. ઘણાને એવો હોય કે બધાની વચ્ચે જ ખાસ એ ટાઈમે જ બરાબર કહેવું કોઈકના પણ ગમે તે પોતાની હાથ. જુઓ આમના વિશે આ બધા કહે છે ને ધર્મ ધર્મ કરે છે પણ જુઓ સાંભળો હું તમને એની વાત કરું એમ કરીને લોકો કહેતા હોય છે, બોલો કેટલો બધો દ્વેષ ભાવ કહેવાય. એટલે એવો ઉપગહનનો અર્થ સમજવો. પોતાના છઠ્ઠું છે અહીંયા સ્થિતિકરણ. હવે ઉપગહનની સાથે જ સ્થિતિકરણ રહેલું છે. સ્થિતિકરણ એટલે કે જેને ધર્માત્મા છે ધર્મી પુરુષ છે એને એવા દોષ આવ્યા હોય તો એને પાછા એમની મૂળ સ્થિતિમાં લાવવા માટે એમનું સ્થિતિકરણ કરવામાં આવે, એટલે એમને એમ સમજાવવામાં આવે કે ભાઈ તમારા આવા દોષ થશે આ ઠીક નહીં, તમે ધ્યાન રાખો એમ કરીને સમજાવવામાં આવે, અનુસ્થિતિકરણ કરવામાં આવે, કોઈક રીતે હોય તો એમને પાછા લાવવામાં આવે. એટલે પોતાના સ્વભાવમાં એક, એટલે આમાં બંને રીતે છે, બીજાને માટે અને પોતાને માટે. પોતાના સ્વભાવમાં અથવા જીન ધર્મમાં પોતાને અથવા પરને સ્થાપન કરવો તે સ્થિતિકરણ અંગ છે. અને સાતમું છે પ્રભાવના. પ્રભાવના એટલે પર્યુષણ વખતે એવી પ્રભાવના નહીં, પતાસાની પ્રભાવના. અમારા વખતમાં નાના હતા અમે ત્યારે પતાસાની પ્રભાવના થતી હતી, પછી રૂપિયાની પ્રભાવના થવા માંડી, પછી વસ્તુઓની પ્રભાવના થવા માંડી. આજે જાત જાતની વસ્તુઓની પ્રભાવના લોકો કરે છે અને ધર્મ સમજે છે, એમ પ્રભાવના નથી. પ્રભાવના કઈ રીતે થાય તો કે મહાત્મા પ્રગટ કરવું, તે પ્રભાવના છે. પોતાના સ્વરૂપનું એટલે નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એ, અને જીન ધર્મનું મહાત્મા પ્રગટ કરવું એ પ્રભાવના છે. આવી પ્રભાવના સમ્યક દ્રષ્ટિને હોય છે. અને આઠમું અંગ જે છે તે વાત્સલ્ય. વાત્સલ્ય એટલે પોતાના સ્વરૂપમાં જીન ધર્મમાં અથવા ધર્મમાં જીવોમાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે, એ પણ આઠ અંગ જાણવા. આ રીતે આ સમ્યક દર્શનના આઠ અંગ છે અને એના પ્રશ્નો આપણે હવે આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આવતી વખતે આગળ સ્વાધ્યાય કરીશું અને પ્રશ્ન જે છે એ પણ આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.